તારીખ 22/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 317 અને 318 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 88
સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. ઉપદેશ મોદીનો કેટલો પરિચય કરાવ્યા પછી અને તદ અનુકૂળ પાત્રતા જોઈને કૃપાળુ દેવ અહીંયા દ્રવ્યાનુયોગનો વિષય શરૂ કરે છે. બે સિદ્ધાંતનો વિષય ચાલી ગયો કે એક પરિણામ ના કરતા બે દ્રવ્ય હોતા નથી, બે પરિણામને એટલે જળ અને ચેતન બંને પ્રકારના, બે એટલે બે પ્રકારના પરિણામને એક દ્રવ્ય ધારણ કરી શકતું નથી. ત્રીજી વાત એ કરે છે કે એક ક્રિયા કોઈ દ્રવ એક કરતું થી કોઈ દ્રવ કબહું ન કરે, માટે એક ક્રિયા એક કરતું થી દોય દ્રવ, એક ક્રિયા બે દ્રવ્ય ક્યારે પણ ન કરે. એટલે કે કોઈ પણ એક પરિણામને બીજા પરિણામમાં બદલવાની જે ક્રિયા એ બે ભેગા થઈને ન કરે. અર્થ કરે છે માટે એક ક્રિયા, ક્રિયા એટલે પરિણામ બદલે, એક પરિણામમાંથી બીજા પરિણામનું બદલવું થાય તેને ક્રિયા કહે છે. જરા ઝીણું કાંટે છે. પરિણામ છે એની વાત કરી, હવે પરિણામને બદલવાની વાત કરે છે. પરિણામમાં ને પરિણામમાં બે વાત કરે છે. એક પરિણામની વાત કરે છે, એક પરિણામને બદલાવવાની વાત કરે છે. કેમ કે પરિણામ છે એ પદાર્થની સ્થિતિ છે અને ક્યારે કોઈ પણ પદાર્થ એક જ સ્થિતિએ રહેતો નથી એવી એક બીજી વાત પરિણામ વિશેની છે. અથવા જળ અને ચેતન પદાર્થો પોતાની અવસ્થા સમયે સમયે બદલ્યા કરે છે. તેમાં બે પ્રકાર છે, એક શુદ્ધ અને એક અશુદ્ધ. તો શુદ્ધતામાંથી અશુદ્ધતા અને અશુદ્ધતામાંથી શુદ્ધતા એવું કાંઈ પણ પરિણામમાં થાય પુદ્ગળને કે જીવને, ત્યારે એ પોતે એકલાએ એ કામ કર્યું કે બે જણ બે પદાર્થે સાથે મળીને કામ કર્યું, એવું બદલાવાનું કામ એ પોતે કર્યું કે બે બે પદાર્થે સાથે મળીને કર્યું. તો કે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. અહીંયાથી કોઈ કહે કે બે દ્રવ્યનું મળવું એકાંતે ન થાય તો અનેકાંતે તો થાય. એકાંતે એટલે શું છે? અહીંયા જોર દેવું છે. એકાંત આમ વસ્તુ સ્થિતિ છે. શું એનો અનેકાંત છે કે બીજી રીતે ન થાય એમ? એકાંતે બે દ્રવ્ય મળે જ નહીં એવો એકાંત છે. એકાંત છે એટલે એમાં એક તરફી વાત છે, એમાં બીજી બીજા તરફી કોઈ વાત નથી. એનું નામ એકાંત છે. બે દ્રવ્ય સદંતર મળતા જ નથી, એનું મળવું બની શકતું જ નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય અથવા બે દ્રવ્ય મળીને કોઈ એક દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થતી હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરશે, તો વસ્તુનું સ્વરૂપનો નાશ થઈ જશે. ત્યાગ કરશે એટલે નાશ થઈ જશે. અને એમ તો કોઈ કાળે બને નહીં. વસ્તુનો નાશ થાય, કોઈ પદાર્થનો, કોઈ દ્રવ્યનો નાશ થાય એવું તો જગતમાં બનતું નથી. અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે, એવું તો કદી બની શકતો નથી. માટે બે પદાર્થ મળીને કોઈ એક પરિણામને બદલાવવાની ક્રિયા કરે, ફેરબદલી કરી નાખે, એવું બનતું નથી. દોય કરતું તે એક દ્રવ્ય કરતું હોય, તેમજ બે ક્રિયા, જળની અને ચેતનની ક્રિયા પણ એક દ્રવ્ય ધારણ કરે નહીં. એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. જીવ સંબંધી લઈ લીધો, અહીંથી જીવની વાત લેશે નીચેથી. અત્યાર સુધી જે વાત કરી એ છ દ્રવ્યને લાગુ પડે છે, હવે જીવ દ્રવ્યને લે છે. કે એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. જીવ જાણે પણ, અને જે જાણે એવા જળ પદાર્થના કાર્યને પણ કરે, ઉપયોગની ક્રિયાને પણ કરે, અને ઉપયોગમાં જણાય એવા બીજા પદાર્થની ક્રિયાને પણ જીવ કરે, એવું કદી બનતું નથી. અનુભવને તપાસે જીવ તો એને સ્પષ્ટ અનુભવ ગોચર થાય એમ છે કે હું જાણવાની, મારી જ્ઞાનની ઉપયોગની ક્રિયાને કરું છું, એથી આગળ હું કઈ કરી શકતો નથી. જીવ પૂતગળ એક ખેત અવગાહી દો, જીવ અને પૂતગળ કદાપી એક ક્ષેત્રને રોકીને રહ્યા હોય આકાશની અપેક્ષાએ, તો પણ અપને અપને રૂપ કોઈને ટરતું હોય, પોતપોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અથવા પરિણામ એટલે ફળ પોતાના સ્વરૂપથી છૂટીને કોઈ અન્ય સ્વરૂપે થતું નથી, અને તેથી કરીને એમ કહીએ છીએ કે જળ પરિણામની કો કરતા હે પૂતગળ, એટલે દેહાદિકે કરીને, દેહાદિકમાં દેહ એટલે મન વચન કાયા બધું લઈ લેવું, પછી દૂરવર્તી પદાર્થો તો આપોઆપ છે, પણ મન વચન કાયા જે પૂતગળો આત્માની સાથે સંયોગ રૂપ જોડાયેલા છે, એવા દેહાદિક કરીને જે પરિણામ થાય છે તેનો પૂતગળ કરતા છે. કારણ કે તે દેહાદિ જળ છે, અને જળ પરિણામ તો પૂતગળને વિશે છે. જળ પરિણામ કો કરતા હે પૂતગળ દ્રવ, પૂતગળ જ જળ પરિણામનો કરતા છે, જીવ કદાપી નહીં. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, પૂતગળ પૂતગળ સ્વરૂપે વર્તે છે, તો આપોઆપ જીવ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કાંઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી, એમાં બીજા પ્રમાણની આવશ્યકતા લાગતી નથી, એમ ગણીને કહે છે. બનાસીદાસજીનો અભિપ્રાય શું છે એ પોતે કહે છે. એમ ગણીને કહે છે કાવ્યના કરતા કે ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે. કાવ્ય કરતાનો કહેવાનો હેતુ એમ છે કે એમ શું બનાસીદાસજીનો અભિપ્રાય હવે કહે છે. હેતુ એટલે અહીંયા અભિપ્રાય કે જો આમ તમે વસ્તુ સ્થિતિ સમજો, જો તમે જળ અને ચેતનના વિષયમાં, જળ ચેતન પદાર્થના વિષયમાં, એના પરિણામના વિષયમાં, એના પરિણામના બદલવાના વિષયમાં, જો તમે વસ્તુ સ્થિતિ આમ છે એમ સમજો, તો જળને વિશેને જે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે. જે જળને વિશે આત્મભાવ થાય છે, દેહાધ્યાસ થાય છે, દેહને વિશે આત્મબુદ્ધિ થાય છે, હું બોલ્યો, મેં ખાધું, મારું વજન વીધું, હું નબળો પડ્યો, દેહ નબળો પડતા, હું વૃદ્ધ થયો, હું યુવાન થયો, હું સ્વરૂપવાન છું, હું કુરૂપ છું, એ બધું જે સ્વસ્વરૂપ ભાવ છે, દેહને જળને વિશે જે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે, અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય, અને આત્મા જે શુદ્ધ ચિદાનંદ સ્વભાવ છે એ તિરોભૂત થયો છે, આવૃત થયો છે તે પ્રગટ થઈ જાય. અથવા પોતાના અનુભવમાં પ્રકાશમાન થાય, સ્વાનુભૂત્યા ચકાશતે, પોતાના અનુભવમાં પ્રકાશમાન થાય. જો વસ્તુ સ્થિતિ જળ ચેતનની આ રીતે સમજવામાં આવે તો વસ્તુ સ્થિતિ તો જળને વિશે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ એમ છે, ઘણી ગહન વાત નહીં, તો આમાં લખી છે ગણી. એમ ગણી એટલે ગણી એટલે ગણતરી કરીને, એમ ગણીને. આમાં બીજું કઈ પ્રમાણ પણ હવે જોઈતું નથી. એમ ગણી જે કહે છે કે ગણી એટલે અહીંયા ગણતરી કરીને, ગણીને કહે છે કે જો આવી વસ્તુ સ્થિતિ છે તો પછી દેહાદિકને વિશે સ્વપણું, પોતાપણું, મમત્વપણું મટે, સ્વસ્વરૂપનું તિરોભાવપણું છે તે ઘટીને પ્રગટ થાય, મટીને પ્રગટ થાય. અહીંથી અધ્યાત્મ ઉતાર્યું. હવે દ્રવ્યાનુયોગ ઉપરથી અધ્યાત્મ ઉતાર્યું કે જ્યારે બે દ્રવ્યો એકાંતે ભિન્ન જ છે, એવી જ વસ્તુ સ્થિતિ છે, તો પછી એવા દ્રવ્યાનુયોગ સમજવાનું, એ પ્રકારે દ્રવ્યાનુયોગ સમજવાનું ફળ શું? કે એનું ફળ એ છે કે પર સ્વરૂપ વિશેનો સ્વસ્વરૂપ ભાવ મટે, જે સ્વસ્વરૂપ આવૃત થઈ ગયું છે, તિરોભૂત થઈ ગયું છે તે પ્રગટ થાય, અને આ રીતે પોતાને જે દુઃખ છે એ મટે અને સુખની પ્રાપ્તિ થાય. આ સીધો હિસાબ છે. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. માનો, વિચારીને સ્વીકારો તો વસ્તુ સ્થિતિ પણ આમ જ છે, બીજી રીતે કોઈ વસ્તુ સ્થિતિ નથી. વિચાર કરો, વસ્તુ સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. હવે આ વાતની ગહનતા ઘણી છે એમ કહે છે. હવે કઈ અપેક્ષા એ ગહનતા છે? આપણે તો ગુરુદેવશ્રીના વર્ષો સુધી સાંભળ્યા પછી કોઈ મુમુક્ષુ એમ કે એક દ્રવ્યથી બીજું દ્રવ્ય ભિન્ન છે અને એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરતું નથી, એ તો અમને સ્થૂળ વાત લાગે છે. શ્રીમદજી કહે છે કે આ તો ઘણી ગહન વાત છે. એ અનુભવ અપેક્ષા એ ગહન છે. સંયુક્તમાં સમજવામાં ભલે તમને એ સ્થૂળ દેખાતી હોય, પણ એ વાતને અનુભવમાં ઉતારવા જશો ત્યારે તમને લાગશે કે દેહમાંથી આત્મબુદ્ધિ ખસેડવી અને આત્મામાં આત્મબુદ્ધિ ગ્રહણ કરવી એ ઘણી ગહન વાત છે, એ કોઈ સાધારણ વાત નથી. દેહ અને આત્મા ભિન્ન છે, હવે એ તો બહુ સીધી સાદી વાત છે, એમાં કઈ મોટી વાત નથી. એમ કે ભાઈ, દેહ અને આત્મા ભિન્ન છે એ તને બહુ સાદી વાત લાગતી હોય તો જ્યારે શરીરને અશાતા ઉત્પન્ન થાય છે ત્યારે એ સાદી વાત કેમ સાદી રહેતી નથી? ત્યારે એ સાદી વાત ક્યાં ચાલી જાય છે? અશાતા તો શરીરની પર્યાય છે, જળની પર્યાય છે, અને મને અશાતા થઈ એમ દેહમાં આત્મબુદ્ધિ થઈ આવે છે તો એ વાત સ્થૂળ છે કે ગહન છે? એ વાત ગહન છે. એ રીતે પરિણમન કરવું એમાં ઘણી ગહનતા છે, અને પરિણમન થવું જોઈએ. વાત કોઈ વાતને અર્થે નથી, પણ વાતમાંથી ભાવ ઉત્પન્ન થવો જોઈએ. આ ભાવ છે, કહેવા માત્ર એવી વાત નથી, પણ આ ભાવ છે ખરેખર, એમ લેવાનું છે. તો પછી ઓલી વાત રહી ગઈ શબ્દોમાં, એ તો વાણી વિલાસ થઈ ગયો કે દેહ ને આત્મા ભિન્ન છે, જાવ દેહ ને એક દ્રવ બીજા દ્રવ નું કઈ કરતું નથી, એક દ્રવ બીજા પાછું કોક કઈક એકાદું શબ્દ કહી દે તો છ મહિના સુધી નીકળે નહીં કે છ વર્ષ સુધી નીકળે નહીં. મને આમ કીધું, મને આમ કીધું, બે દ્રવ ની ભિન્નતા ક્યારે? ઘણી વાર ઘણી ગહન વાત ને અહી ટૂંકામાં લખી છે. જો કે જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે, ગહન વાત છે તો પણ આ વિષયનો યથાર્થ બોધ છે, ભિન્નતાનો યથાર્થ બોધ છે એને તો ઘણી સુગમતા છે, એને કોઈ કઠણ વાત નથી, એને માટે સહજ છે, સરળ છે, સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. સૌભાગભાઈને લખે છે કે આ વાતનું તમે મનન કરશો તો તમને પણ કેટલોક બોધ આમાંથી મળશે. આપનું પત્તું એક, હજુ પત્રની વાત તો સીધા પહેલા અર્થ શરૂ કર્યો છે, આગળ એક પદ લખ્યું છે છ દિવસ પહેલા, એ પદનો અર્થ શરૂ કરીને હવે પત્રનો ઉત્તર પત્રની ઢબથી કરે છે. આપનું પત્તું એક, પત્તું એટલે પોસ્ટ કાર્ડ, ગઈ પરમે મળ્યું છે, ગઈ પરમે એટલે ગઈ પરમ દિવસે. ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે, પણ જે લખવાનું સૂજે છે તે એવું સૂજે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ. હજી એમ પોતે સમજે છે કે અમારે જે વાત લખવી છે એ વાતનો તમને પરિચય નથી, અમે કેમ લખીએ, લખવાનું સૂજે છે પણ જે વાત લખવી છે એ વાતનો તમને પરિચય નથી, એ વિષયથી તમે અપરિચિત છો, અમે તમને એ વાત કેવી રીતે લખીએ? જો આટલી પાત્રતા પછી મૂળ વાતથી તમે અજાણ્યા છો, મૂળ સ્વરૂપથી અજાણ્યા છો, એ વાત અમે તમને કેવી રીતે લખીએ? મન છે લખવાનું પણ લખતા નથી. એ વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ કે છે. તમારા જેવાને પણ અમે જે કહેવા ધારીએ છીએ એ વાતનો ઘણા વખત સુધી પરિચય માગે એવી તમારી યોગ્યતા છે. હજી એમ કે છે શું કે એ વાતનો ઘણો પરિચય તમને હોવો જરૂરી છે, પછી એ વાત કઈક સ્થાન પામે એમ દેખાય છે હજી, અને તે વિશેષ ગહન હોય છે, અને એ પરિચય થતાં એની ગહનતા કઈક આવે છે. સિવાય લખવાનું સૂજતું નથી, અથવા લખવામાં મન રહેતું નથી, મન થતું નથી, અથવા મન રહેતું નથી, કે વાત છે તમને કહેવા જેવી પણ મન થતું નથી, કેમ કે તમે એ વિષયથી અજાણ્યા છો, તમને શું કહીએ, કહીએ તો ઉપરથી ચાલ્યા જશો, વાત નકામી થઈ જશે કીધેલી, એટલે નથી કહેતા, એ ખ્યાલ છે પોતાને. બાકી તો નિત્ય સમાગમને ઈચ્છીએ છીએ કે તમને સમાગમ વિશેષ રહે એવું ઈચ્છીએ છીએ. પ્રસંગોપાત કંઈક જ્ઞાન વાર્તા લખશો. આ જીવિકાના દુઃખને માટે આપ લખો છો તે સત્ય છે, બસ એ વાત વિશે લંબાવતા નથી પોતે. તમે તમારા સંયોગની વિશે લખો છો પણ જ્ઞાન વાર્તા લખજો, આ ઠીક છે તમે લખો છો એ, પણ એ વાતને અમે અત્યારે કાંઈ સ્પર્શવા માગતા નથી, એ વાતને છેડવા માગતા નથી, જ્ઞાન વાર્તા લખજો તમે. હવે પોતાની દશા લખે છે કે ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. વનમાં ચિત્ત રહે છે એનો અર્થ શું છે કે કોઈની સાથે અહીંયા અમારે સંગનો મેળ ખાતો નથી. વનમાં કોઈને સંગ ન હોય, માણસ જંગલમાં એકલો જાય તો કોઈ ન હોય, અમે અહીંયા એકલા છીએ એવું અમારું ચિત્ત છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે. અમારું જે સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ છે એ તો મુક્ત છે. એને વર્તમાન અવસ્થામાં અલ્પ બંધ ભાવ થાય છે, એનાથી વ્યતિરિક્ત જુદું જ છે, સાવ જુદું છે. એને એને કાંઈ પોતે ભળતો નથી. ચાલતા વિકલ્પના અંશમાં પોતે ભિન્ન રહે છે, પોતે ભળતો નથી. એમ કેમ ભિન્ન પડી ગયા છે, ભિન્ન સ્વરૂપ છે, એને ભિન્ન અનુભવ કરે છે. ભિન્ન સ્વરૂપની ભિન્ન અનુભૂતિ છે એટલે આત્મા તો મુક્ત જ છે, આત્મા બંધાયેલો નથી. એમને એક લખવાની પદ્ધતિ છે. પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે એટલે શું કે અમારા અનુભવમાં પણ મુક્ત ભાવ ઘણો છે, મુક્ત ભાવ ઘણો છે. જે અલ્પ જોડાણ છે એ ઘણો અલ્પ છે, જોડાણ છે એ ઘણો અલ્પ છે. આત્મા તો મુક્ત છે ઘણું કરીને એવો અર્થ થાય છે. પણ એમની લખવાની પદ્ધતિ છે, એમની જે શૈલીની જે મૃદુતા છે એને હિસાબે એ શબ્દનો પ્રયોગ થાય છે. મૃદુ ભાષી બહુ છે. વિતરાગ પણ વિશેષ છે, અવસ્થામાં વિતરાગ ભાવ વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ, આવ્યું. આજે વેપાર ધંધો કુટુંબ પરિવાર જેટલી કોઈ પ્રવૃત્તિ કરવી પડે છે, વેઠીઓ જેમ મફતમાં વેઠ કરે કાઢે, અને વેઠ કાઢે કામમાં કઈ શુક્રવાર હોય નહીં, કેમ કે પરાણે કરવું પડેલું કામ છે, સામે કઈ વળતર મળતું નથી. કોઈ જીવને જોકે નથી મળતું, જ્ઞાનીને નહીં. જેટલા સંયોગની પાછળ દોડ મૂકીને પીડ્યા છે એ બધાએ વેઠિયાઓ છે, એને કઈ મળતું નથી એમ કે છે. એને આત્મામાં કઈ આવતું નથી. માને છે ગુરુદેવ તો એને મોટા મજૂર કહેતા હતા. મોટા મજૂર છે આ, ઓલા રેકડું ખેંચે મજૂર, એ 6-7 કલાકથી વધારે કામ ન કરે. આન પડે એટલે વહેલું બંધ કરી દે, વાણિયા જતી દુકાન બંધ ન કરે, કેમ કે એને તો મેલ મેળવવાનું ઘણું કામ બાકી હોય. શું ઉગ્રણીથી માણસ આવવાનો હોય, પૈસા ગણવાના હોય, મેલ મેળવી લેવાનો હોય, એને કલાક બે કલાક બીજી જિલ્લા ભાલે. હું તો 6:30 જરાક અંધારું થયું કે ભાઈ હવે કાલ બધું જેટલું તમારું કામ હોય કાલ કહેજો, હું જાઉં છું. પછી કઈ એને લપ નહીં, અને આ ઘરે આવ્યા પછી પાછો એલાવ એલાવ કરવા માંડે. 24 કલાકની મજૂરી, ઊંઘે તો ઊંઘમાં પણ એ જ બધું ફરે, એક જ વાત આવ્યા કરે ચાલુ રહે. 24 કલાકની મજૂરી એના આત્મામાં શું આવે કે દુઃખ સિવાય કઈ ન આવે. આકુળતા, દુઃખ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, આ સિવાય કઈ નહીં. ભઠ્ઠીમાં ફળકતો હોય એવી પરિસ્થિતિ છે. નાનીને તો થોડોક વિકલ્પ ઉઠે ને તો એને ભઠ્ઠી લાગે છે. ઓલાને કેટલી બચારાને ખબર નથી, નાનીને ખબર છે એને બિચારાને ખબર નથી. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ એટલે જરાય રસ નથી. વેઠિયાને શું રસ હોય? એને કાંઈ રસ નથી, પોતાને કોઈ પ્રવૃત્તિમાં રસ નથી. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ, પરેચ્છાનુચારીને શબ્દ ભેદ નથી. આગળ કહેતા આવ્યા છે, બીજાને અનુસરવાનું રાખીએ છીએ. તમારે એમ કરવું છે ને, બહુ સારું ભાઈ. માલ લેવો છે, બહુ સારું, ચાલો કરો. વેચી નાખવો છે, નથી રાખવો, વેચી નાખો. બીજાને અનુસરવાનું રાખીએ છીએ. વિકલ્પ ઉઠ્યો છે તો એને જે કઈ પૂર્વકર્મ અનુસાર સંયોગ તો થવાનો છે ને. સર્વયોગ તો 12મી નીકળે છે, પણ એ બધું નિશ્ચિત થયેલું નીકળે છે. આ પોતે ધણી થઈને કરે તો અર્થ ધ્યાન વિશેષ થાય, પણ ચાકર થઈને કરે તો એને કઈ લેવા દેવા રહેતી નથી. મોક્ષ માર્ગમાં કિંમતી વાત છે, અને મુમુક્ષુએ એના જીવનમાં વ્યવહારિક જીવન કેવી રીતે જીવવું એ શીખડાવે છે. જ્ઞાની શીખડાવે છે કે તું આમ જીવ, હું આમ જીવું છું, જો તું પણ આમ જીવ, એમ શીખડાવે છે. મોટો તો માની બેઠો છે ને, માની બેઠો છે ને કે હું મોટો. એવું બને છે ચાર ભાઈઓ હોય અને સૌથી નાનો કડે દડે હોય, એવું નથી બનતું. લગામ બધી સૌથી નાના હાથમાં, એવું નથી હોતું કઈ. એમાં હું કરશો અધિયારી ન વરવી હોય તો ઘણા રસ્તા છે, અને અધિયારી વરવી હોય તો શું કરવા, કોઈ બીજા ઉપાધિ કરે. તમે કરતા હોય તો બીજા શું કરવા કરે, સીધી વાત છે. જોયું છે કે નથી, કુટુંબની અંદર બને છે કે નથી બને, કઈ મોટો જ કરતા હરતા હોય બધે, એવું ક્યાંય નથી. પણ જેને ઉપાધિ કરવી છે એને કોણ રોકે, અને નથી કરવી તો હજી પરાણે કરાવવાનો પ્રયત્ન થશે, પછી બચતા આવડવું જોઈએ કેમ એને ઉપાધિથી નીકળવું, એમાં પ્રયત્ન કરવો પડે છે. એમાં પ્રયત્ન બે રીતે કરવો પડે છે, એક તો પોતાનો રસ છોડવાનો પ્રયત્ન કરવો પડે છે, બીજું પ્રેશર પણ આવે બીજાનું, કેમ તમે આટલું કરતા નથી, કેમ પ્રમાદ કરો છો, કેમ કામ કરતા નથી, કેમ જતા નથી, જાઓ નથી બારગામ, જાઓ ધંધો કરો સરખી રીતે, ફલાણું કરો ઢીંગણું કરો. જો લોકો ક્યાં જાય છે, ઠેર યુરોપ અમેરિકા સુધી પૈસા રળવા જાય છે, જાય છે કેમ. આ દેશ દિશાવર ખેડે છે કે નહીં, છાપવામાં આવે છે ને કે અમે આટલા આટલા દેશ ફરી આવ્યા, આટલું આટલું કરી આવ્યા છે. તો હવે એ શું કરવા કરે, પૈસા 50 લાખો રૂપિયા હોય તો પાછા શું કરવા મજૂરી કરે. એક દિન તો આવી ગઈ છે, નામ તો અનંતા સિદ્ધાત્માઓ થયા, અનંતા તીર્થંકરો થયા. વિશેષમાં વિશેષ પુણ્યવાન મનુષ્યો લઈએ તો તીર્થંકર અને ચક્રવર્તી બે ની પ્રકૃતિ સૌથી પુણ્યવંત હોય છે. આ 24 ના પહેલા ચક્રવર્તી ભરત ચક્રવર્તી થયા, ઋષભદેવ ભગવાન ના સુપુત્ર. સર્વ શરીરી તદભવ મોક્ષ ગામી શાયિક સમ્યક દર્શન ભગવાનના સમોસરણમાં પ્રાપ્ત કર્યું. 6 ખંડ સાધવા ગયા ત્યારે માનુષોત્તર પર્વત ઉપર એનું નામ લખવાની જગ્યા નહોતી. ચક્રવર્તી 6 ખંડ પાર કરી બધાને પોતાના કબજામાં લઈ, અને છેલ્લો પર્વત આડો આવે પછી ત્યાંથી મનુષ્ય આગળ ન જઈ શકે, ત્યારે ત્યાં ચક્રવર્તી પોતાનું નામ લખે. શેનાથી લખે? હીરાથી લખે, ખોદાઈ જાય એટલે જલ્દી ભૂંસાય નહીં. આ નામનો આટલો મોહ હોય છે. ત્યારે એમને જોયું, હો મારે પહેલાં તો એટલા બધા ચક્રવર્તી થયા છે કે મારું નામ લખવાની જગ્યા નથી, એટલે એક ચક્રવર્તીનું નામ ભૂંસાઈ દીધું. એને ખોટી જ્ઞાની હતા એટલે ખ્યાલમાં આવ્યું કે મેં આજે એક જણનું નામ ભૂંસાયું છે, કાલે મારું નામ કોઈ ભૂંસાડનારો આવશે. આ નામનો મોહ નકામો છે. અને 5-25 વર્ષ કોણ સંભાળે છે? 5-25, 100, 200 પતી ગયું, 2-4 પેઢી ગઈ પછી કોઈ સંભાળતું નથી. કોઈ પ્રખ્યાત હોય તો, હોય તો, ન પ્રખ્યાત હોય એવા તો ઘણા વ્યા જાય છે, પણ કોઈ પ્રખ્યાત થાય, પ્રખ્યાત થાય, કુખ્યાત થાય, જે રીતે થાય એ રીતે, પણ 5-100 વર્ષે બધા ખરાશ મુસાઈ જાય છે. એ તો એક વ્યામોહ છે જીવને, બીજું કઈ નથી. નામનો પણ એક મોહ છે, માનનો મોહ છે, એમાં કઈ વાતમાં માલ નથી. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છે, કોઈ જગતને સામે જોવાનું મન થતું નથી. ખબર છે જગત કઈ રીતે હાલે છે, હાલવા દો એની રીતે, આપણે આપણા રસ્તે ચાલ્યા જાય. વસ્તીથી કંટાળી ગયા છે, મુંબઈથી લખે છે ને, એ જમાનામાં આટલી વસ્તી નહોતી, અત્યારે તો ત્રણ ગણી વસ્તી થઈ ગઈ. તો કે અમે કંટાળી ગયા છીએ, વસ્તીથી અમે કંટાળી ગયા છીએ. દશા કોઈને જણાવી શકતા નથી, અમારી જે અંદરની દશા છે કે અહીંયા કોને કહીએ, કોને બતાવીએ, એને કોઈ કે પોતાના પરિણામ છે એ પોતાના કંટ્રોલ બહાર જતા નથી, આવી જ જાય. તો એ તો સમ્યક દર્શન પહેલા આવી જાય છે, એટલો વેદનાનો અભ્યાસ થાય પછી ધ્યાન થાય છે. એને પરિણામ કાબુમાં ના આવે એને ધ્યાન કેવું, એને ધ્યાન થવાનો પ્રશ્ન નથી. પણ મનને જેમ ધારીએ તેમ વાળી શકાશે એટલે પ્રવૃત્તિમાં રહી શકાશે, નહીં તો ઉથલી પડીએ એમ કેવું છે. શું પ્રવૃત્તિ એવી ચીજ છે સંસારની કે માણસ એમાંથી ઉથલી પડે. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે એમ રહે છે. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એટલે પદાર્થને ઇષ્ટ માનીને, પદાર્થ લાભનું કારણ છે, સુખનું કારણ છે, શાંતિનું કારણ છે, એવું એવા રાગપૂર્વક અમને પ્રવૃત્તિ થતી નહીં હોય એવી અમારી દશા છે. જ્ઞાતા દ્રષ્ટા છે ને, એટલે રાગપૂર્વક પ્રવૃત્તિ નથી. અલ્પરાગ છે એના પણ જ્ઞાતા દ્રષ્ટા છે એક ન્યાય, અથવા એ રાગથી પોતે ભિન્ન છે એમ રહે છે, એવી સ્થિતિ રહે છે. લોક પરિચય ગમતો નથી, લોકોનો પરિચય, લોકોનો પ્રસંગવશ પરિચય થાય છે પણ અમને એ પ્રસંગ ગમતા નથી. જગતમાં સાતું નથી, આ કાઠિયાવાડી ભાષા છે, સાતું નથી એટલે સુહાતું નથી, જગતમાં અમને સુહાતું નથી. આવા આવા ધર્માત્માઓ સહજ મુનિ દશામાં આવે છે, જેને જગતમાં લોક પરિચય ગમતો નથી તે અસંગ દશામાં જંગલમાં જાય છે, જેને જગતમાં સુહાતું નથી એ જગતને છોડી શકે છે. બીજાઓ ખરેખર છોડી શકે છે એ વાત માનવા જેવી નથી. પહેલી દશા આવી અંદરમાં થઈ જાય છે પછી મુનિ દશામાં પ્રવેશ થાય છે. એવી દશાની તીવ્રતા આવે છે ત્યારે મુનિ દશામાં આવે છે. એક દશાની તીવ્રતા તે મુનિ દશા પોતે સ્વયં. વધારે શું લખીએ, એક અવતારી છે ને, એટલે મુનિ દશા યોગ્ય ગ્રહસ્થની અંદર એવી સ્થિતિ આવી જાય છે. વધારે શું લખીએ, જાણો છો અત્રે સમાગમ હોય એમ તો ઈચ્છીએ છીએ, તથાપિ કરેલા કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી. પોતે પોતાનો પુરુષાર્થ બરાબર ચાલે છે, જેટલી માત્રામાં પોતાની શક્તિ અનુસાર જેટલો ચાલવો જોઈએ એ પ્રમાણે ચાલે છે, અને ચાલે છે એટલે એમ કહે છે કે જે કાંઈ હવે છે એ બધું કર્મ નિર્જરવા માટે છે. હિસાબ કિતાબ સાફ કરીએ છીએ, જેની સાથેની લેણદેણ છે એ બધી પૂરી કરીએ છીએ, કોઈ રાગથી પ્રવૃત્તિ કરીએ છીએ એ વાત હવે અમારા માટે નથી. વધારે કપરા સિંહ, વધારે કપરા સિંહ
અને વધારે પ્રવૃત્તિ, વધારે વસ્તી વાળું ક્ષેત્ર માં ગયા, બધું વધારે થયું. પછી કલકત્તા, પછી કલકત્તા ગયા છે. અજમેર હતા પેલા, અજમેર હતા ત્યારે આવ્યા, પાછા અજમેર ગયા, અજમેર છોડીને પછી કલકત્તા ગયા. પરિસ્થિતિના કારણે માણસ દેશ છોડીને પરદેશ ક્યારે ખેડે? તે દેશમાં રોટલા ન મળતા હોય પરદેશ જાય. મુંબઈમાં તો લોકો હજી આજે ચર્ચા કરે છે, ભાઈ આપણે મુંબઈમાં શું કરવા આવ્યા કે આપણને દેશમાં રોટલા નહોતા એટલે અહીંયા આવ્યા આપણે, એમ ત્યાં ચર્ચા કરતા હોય આપણા લોકો. સીધી વાત છે કે નહીં? લિખિતન યથાર્થ બોધ સ્વરૂપ ના યથાયોગ્ય, એ રીતે કેટલીક પોતાની દિશાનું વર્ણન કરીને આ પત્ર પૂરો કર્યો છે. ફરીથી સમજાણો ઓછો કરી નાખવો જોઈએ, હા બને એટલો ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે લોક પરિચય તો ક્યારે કરે છે, એને એ પરિચયમાં રસ પડે છે ત્યારે કરે છે. પ્રસંગ પડે તો પણ એમ ઈચ્છે કે જેટલો પ્રસંગ ઓછો પડે એવી પ્રવૃત્તિ મારો. લોક પરિચય છે એ તો કુસંગ છે. શું છે લોકોનો જે પરિચય છે એ શું છે? કુસંગ છે. કોઈ સુસંગ સત્સંગ થોડો છે કઈ? લોકો તો રંગરાગમાં પડેલા છે, જગતના જીવો તો રંગરાગમાં. શું વાતો આવશે? પાંચ બે પાંચ જણા ભેગા થશે, શું વાત કરશે? કા રાજકથા કરશે, કા ભોજન કથા કરશે, કા સ્ત્રી કથા કરશે. ચાર કથામાંથી બીજું કામ ભોગ બંધન ની કથા સિવાય બીજું શું કરશે ચાર જણા ભેગા થઈને? એમાં તો એ જેને રસ છે એ ભેગા થાય છે. સીધી વાત છે. આ સગા સંબંધી ભેગા થઈને કરે છે, શું વાત ચર્ચા શું ચાલે છે? વેપારીઓ તો વેપાર નહીં કરશે, વકીલ હશે તો વકીલાત નહીં કરશે, એટલે એને ધંધા નહીં કરશે. જાજી તો ધંધા નહીં કરશે, આ દેશ નહીં કરશે, કાંઈ ગામ નહીં માંડશે, શું કરે છે? એક પ્રસંગ પડે ને જવું પડે કે ભાઈ આ સાદડીમાં જવાનું છે, એ લગ્નમાં જવાનું છે, જવું પડે છે વ્યવહારે. બાકી રમથમ તો પરિચય વધારવાનું શું કારણ છે? કારણ વગર જવાનું શું પ્રયોજન શું છે? કે પોતાને એ પ્રકારના વાતચીતનો રસ હોય તો જાય. તો એ તો થપટી ગયું, તો એ તો એ તો વળી તો કઈ બાકી રહ્યું જ નહીં. પછી પછી તો કઈ બાકી રહેતો નથી. જેને હજી લાભ મેળવવો છે એને તો લાભ મેળવવાની હજાર દુકાનો કરવી છે, એને એક પરિચય નથી કરવો. એને આખા જગતમાં જેટલું થાય એટલું બધું કરવું છે, અભિપ્રાયમાં તો એ છે. પછી પ્રાપ્ત સંયોગો અનુસાર કરે છે, પણ એને તો કઈ કરવામાં બાકી નથી રાખવું. એને તો કરવા છે ઘણાય, હવે કઈ પોતાની ઈચ્છા પ્રમાણે થોડું થાય છે, અને એમ કરવાથી થશે એવું કઈ થોડું છે? એવું કઈ નથી કે એમ પરિચય વધારવાથી જ થાય એવું કઈ નથી. હું પોતાના નસીબ લઈને આવ્યા છે, એના નસીબ નથી કઈ, એને પૂર્વકર્મ નથી કઈ, કે પોતે એનો પૂર્વકર્મ ઘડે છે? પૂર્વકર્મ નો સાથે વિકલ્પ ઉઠે જુદી વાત છે, એ પોતાનું કારણ છે, પોતાના પૂર્વ કર્મ નું કારણ છે. બાકી કરી શકે છે એ વાતમાં તો કઈ માલ નથી. એટલે તો આ કહે છે કે બે દ્રવ્ય ભિન્ન છે એ વાત મુખ્ય રાખી છે, કે હું કરી શકું છું એ વાત મુખ્ય છે. હું કરી શકું છું એમ લઈને ફરવું છે એ તો પત્ર છે, પત્ર તો એ ચાલે છે.
ટ્રસ્ટ ના કાર્ય હોય, સેવા ના કાર્ય હોય, વિચાર સમિતિ ચાલે,
એક જાતનો રાગ હોય છે કોઈને, દુનિયામાં શુદ્ધ માણસો ઓછા હોય છે, કોઈ માન ખાતર કરે છે, કોઈ બીજા હેતુ ખાતર કરતા હોય છે, પણ છતાં માનો કે કોઈ માન ખાતર ન કરતા હોય અને લોભ ખાતર ન કરતા હોય તો પણ એક જાતનો એ રાગ છે, બીજું કઈ નથી, એ સિવાયથી વધારે કઈ નથી, એમાં એમાં કઈ નથી, બધો એ રાગના પ્રકાર, જુદા જુદા ભિન્ન ભિન્ન રાગના પ્રકાર છે. કરી શકે છે કે સેવાનો રાગ કરે, સેવા કરી શકે છે, વિદ્યાલય ચલાવવાનો વિકલ્પ થાય, રાગ થાય, ચલાવી શકે છે, કરી શકે છે, એ વાતમાં કઈ
માર્ગ
કેવી રીતે ન આવે? પર્યાય બુદ્ધિમાં તો ઊભો છે. જીવ મિથ્યા દ્રષ્ટિ હોવાથી પર્યાય બુદ્ધિમાં તો ઊભો છે. હવે જે પર્યાય થવામાં એમાં અહમ પણ તો કરવાનું, હું આવો સેવક, હું આવો સેવક, છેવટે એમ તો એનું અભિમાન તો કરશે, અભિમાન થી છૂટવાનો તો કોઈ અવસર જ નથી. હું સારામાં વ્યવસ્થા કરી શકું છું, બધા કરતા વધારે સેવા કરી શકું છું, સારામાં સારી ગામની સેવા આપણે કરી, મેં કર્યું મેં કર્યું મેં કર્યું તો એ જાશે કેવી રીતે, ટળશે કેવી રીતે, દ્રઢ થશે. પહેલી વાત તો એ છે કે જીવે પોતાને એક પ્રશ્ન પૂછવાની જરૂર છે કે તારે તારું આત્મહિત કરવું છે કે નહીં? અનંત કાળે મનુષ્યપણો આવે છે ને આવ્યું, દુર્લભ એવો મનુષ્યપણો, એમાં આત્મહિત કરી લેવું છે કે આ લોકના બધા ધાવ ધામા છે એ બધા કરવા છે, શું કરવું છે? પોતાના આત્માને પોતે પૂછી લેવું, સિદ્ધિ વાત છે. પછી એને ખબર પડશે કે મારે ખરેખર શું કરવું છે. જે કરવું હોય એના માટે તું સ્વતંત્ર છો, કોઈ બંધન નથી તારે જે કરવું હોય તે, પણ તું નક્કી તો કર કે તારે કરવું છે શું આખરમાં. કઈ કઈ નહીં, એક ટકો ઓલી બાજુ ગયો કે હોય હો ટકો ગયો, એક ટકો પણ ગયો પેલી બાજુ એટલે સો એ સો ટકા ગયો, સીધી વાત છે. નક્કી તો નિર્ણય તો એક બાજુ નો જ થશે, તમે આ બાજુ ઘર છે ને આ બાજુ ગામ છે બરાબર, હવે અમુક ટકા આ બાજુ જાવ ને અમુક ટકા આ બાજુ જાવ એમ કરી દો જે, અમુક ટકા તમે ઘર બાજુ ચાલો, અમુક ટકા તમે ગામ બાજુ ચાલો, એક કઈ બાજુ નહીં જાવ, એ સમજણ વગર ની વાત છે. ટકા પણ કે અમુક ટકા રાખીએ તો એ વાત સમજણ વગર, જે બાજુના ટકા છે એ સો એ સો ટકા નો છે. કાં તો જીવ સો એ સો ટકા સંસારાર્થી છે, કાં તો જીવ સો એ સો ટકા મોક્ષાર્થી છે, બે માર્ગ છે, એક સંસાર માર્ગ છે અને એક મોક્ષ માર્ગ છે. જે મોક્ષ માર્ગી છે તે સંસાર માર્ગી નથી ને સંસાર માર્ગી છે તે મોક્ષ માર્ગી નથી, એમાં ટકાવારી ફકાવારી કઈ છે નહીં. નિર્ણય પોતાને કરવાનો છે, કયા માર્ગે ચાલવું એ નિર્ણય પોતાને કરવાનો, અને એમાં પોતે સ્વતંત્ર છે, એમાં તીર્થંકર એને બાંધી શકે એવું નથી. એ તો પોતે લક્ષ્ય આગળ કે બાંધનારને કોઈ છોડાવનાર નથી અને જેને છૂટવું છે એને જગતમાં કોઈ બાંધનાર નથી, આ સિદ્ધિ વાત છે. તો પોતે લખે છે આની અંદર કેટલી વાતો લખી છે, કોઈ પડખું જાણે બાકી નથી રાખ્યું, એટલી વાતો લખી છે. જો જ્ઞાની થવું હોય તો મોક્ષ એ જ્ઞાન, જ્ઞાની થવું હોય તો જ્ઞાની જે રીતે વર્તે છે એ માર્ગે ચાલવાનો પ્રયત્નવાન થાય અને એ જ રીતે ચાલવાનો પ્રયત્ન કરે, પછી ચાલી શકે પોતાની શક્તિ અનુસાર, પણ પ્રયત્ન તો એને એ કરવો કે એથી ઉલટો કરવો, કઈ રીતે પ્રયત્ન કરવો, સિદ્ધિ માંગતો નથી. બીજા કામમાં પ્રવર્તતા પણ કલોલ છે. બીજા કામમાં પ્રવર્તતા પણ અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. શું કહે છે? આ સીધું માર્ગદર્શન કે પૂર્વકર્મને વશ અનેક પ્રકારના પ્રસંગ થશે, ઉભા થશે, લાવવા પડતા નથી, પ્રસંગ ઉભા થશે. તો કોઈ પણ બીજા કામમાં પ્રવર્તવાનું થાય છે ગ્રસ્તી માણસને સંસારની અંદર, પણ અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. આ પ્રેક્ટિસ કરાવે છે, જો સિદ્ધિ પ્રેક્ટિસની વાત છે. અન્ય છું, પારકો છું, એ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. મારું છે એમ ધણી થઈને કરીશ તો મરી જઈશ, ખલાસ, ડૂબી જઈશ, તો એમાં પછી બહાર નીકળવાનો કોઈ અવસર નથી. મારું નથી પણ કોઈએ મને વ્યવસ્થા સોંપી છે, આ નોકરીએ ચડાવ્યો છે, નોકરી પૂરી કરીને પગાર લઈને હાલતો થાવ, આમ મહિને પગાર લઈએ છે ને, એમ ઘરમાં ખાવું પીવું પોતાની ઈચ્છા અનુસાર તો પોતે પગાર લઈએ છે કે નહીં, પગાર લઈને કામ કરી દેવું. પણ પગારદારને ધણીપણું આવતો નથી, નુકસાન જાય તો શેઠ ને, નફો થાય તો શેઠ ને. હા, પેઇંગ ગેસ્ટ. સુગાનીજીએ કહ્યું હતું, ભાઈ મેં તો પંગુ હોગી આમ. શું પંગુ? એટલે હાથ પગ ભાંગી જાય ને પંગુ કહે છે. તો મેં તો પંગુ હોગી આમ, દો ટાઈમ રોટી ખીલા દેના, બે ટાઈમ રોટલી ખવડાવવા દીધી, પણ મારા મારો હવે મેં કઈ કામ કરું કરી શકું એવું મને નથી લાગતો. તબિયત કઈ ખરાબ હતી એવું નહોતું, પણ પોતાનો ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો, કામ કરવામાંથી પોતાનો ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો. તો પરિવાર વાળાને કીધું, ભાઈ મને બે ટાઈમ રોટલી આપી દેજો, હું તો પીડ્યો રહેશે, બાકી મને કઈ કામ કરવું ફૂજે એવું હવે કઈ મારી સ્થિતિ દેખાતી નથી. ગુરુ એ વાત વાંચીને ગુરુદેવ ને બહુ અસર થઈ હતી. શું? હા, એક મિનિટમાં ઘણી વાત લખી છે કે ગુરુદેવ એમ બોલ્યા હતા કે જુઓ તો ખરા, ઘરમાં રહીને આનો વૈરાગ્ય કેટલો છે, એમ મુમુક્ષુને અહીંયા માર્ગદર્શન છે કે બીજા કામમાં પ્રવર્તતી વખતે પણ ચાલુ વર્તમાન લે છે. પ્રવર્તતા એટલે ચાલુ વર્તમાન, પ્રવર્તતા પણ અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. પારકું છે, આ તો ડોહો થાય તો તે છોકરાને કંટ્રોલ ન આપે. શું?
પહેલાની વાત
અત્યારે તો લઈ લઈએ, પણ એ લઈ લે તો ઘર્ષણ થાય છે. લઈ લે એમાં શું થાય? એને દેવું ન હોય તો શું થાય? ઘર્ષણ થાય કે ન થાય? હે, મોક્ષુ ભાઈ હતા મોટી ઉંમરના, અમે વખત ફંડ માટે ગયા, શ્રીમંત પૈસા વાળા માણસ હતા. પૈસા તો ઘણા છે ભાઈ, પણ હવે ભાવ નથી હાલતો, દેવાનો ભાવ નથી થતો. પૈસા તો ઘણા છે, પૈસા નથી એવું નથી, પણ મારી કોઈ યોગ્યતા જેવી છે કે દેવાનો ભાવ મને નથી થતો. હું તો પણ કોના દેવા છે એ તો નક્કી કરો. હવે તમારા દેવા છોકરાઓ બેઠા હતા બહાર ગયા ત્યારે કે આ લોકોના દેવાના છે તમારે, તમે તો મહેમાન છો હવે. જે દેવાના છે ઓછા થશે તો આના ઓછા થશે, તમે દેશો તો તમારે હું જ પણ હવે જેટલા છે એ તમે જ કઈ ખાઈ શકો એમ છો નહીં, પૈસા ઘણા છે કઈ તમે વાપરી શકો એવું છે, વાપરવાની તમારે દેહની પરિસ્થિતિ નથી. હવે એમાંથી દરિદ્રીઓ તો આના ઓછા થાય છે, તમારા ક્યાં ઓછા થાય છે, પણ અન્યત્વ ભાવના આવી બીજી વાત છે. મારા છે ને હું દઉં છું, દેનારે એમ કરે છે, અથવા મારા છે ને મારે દેવા નથી એમ કરે છે, બે એક સરખા એ ઉભા છે. અન્યત્વ ભાવનાએ વર્તવાનો, અન્યત્વ ભાવનાએ વિચારવાનો અભ્યાસ રાખજો એમ નથી કહેતા, વર્તવાનો અભ્યાસ રાખજો. બીજા કામમાં પ્રવર્તતા પણ અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. નહીં અને ભાવનાએ વર્તવો એમ, ભાવનાએ પરિણમવો એમ વાત છે, વિકલ્પ કરવો એ વાત નથી. વૈરાગ્ય ભાવનાએ ભૂષિત એવા શાંત સુધારસ આદિ ગ્રંથો નિરંતર ચિંતન કરવા યોગ્ય છે. એ ખાસ પોતે ગ્રસ્ત મોક્ષોને વૈરાગ્યના ગ્રંથો વાંચવાનો ખાસ ભલામણ કરતા, કેમ કે જીવને રાગ તીવ્ર થાય છે, મોક્ષોને પણ ગ્રસ્તની પરિસ્થિતિમાં તીવ્ર રાગ થાય છે, તો વૈરાગ્યને એ વાત ખાસ બતાવે છે વારંવાર. કે વાંચન પણ વૈરાગ્યના ગ્રંથોનું રાખવું, એને દવા એ દવાની જરૂર છે એમ કે શું એમ. ગ્રંથો નિરંતર ચિંતન કરવા યોગ્ય છે, વાંચી જવું એમ નહી, એનું ચિંતન કરવું. એમાં કઈ સવાલ, એક એક શબ્દનું ઘણું મૂલ્ય છે. એમાં જેને લખ્યું છે એ જો એની કિંમત કરી શકે તો એનો બેડો પાર થઈ જાય. મોટી વાત એ છે, જેને સીધું કીધું છે એ જો એનું મૂલ્ય કરી શકે તો એનો ઉદ્ધાર થઈ જાય, એવી વાત છે. અને એ જ રીતે એના સ્થાનમાં બેસીને કોઈ મુમુક્ષુ વિચારે તો એને પણ એક પ્રકારે લાભ થવાય, લાભ થાય છે. કે જેને પત્ર લખ્યો છે એ સ્થાનમાં આવે, હું મારી જાતને ગોઠવું છું તો એને લાભ થાય છે. હા, તો સીધી વાત છે, લાભ થાય એવી જ વાત છે, ઉપકારી સ્વપર ઉપકારી તો વાત છે. એ આ તો બધો વ્યવહાર છે ને, તીર્થ પ્રવૃત્તિ પત્ર થી સત્સંગ થાય છે, પણ સત્સંગ એક તીર્થ પ્રવૃત્તિ છે ને, તીર્થની બાહ્ય તીર્થની પ્રવૃત્તિ છે, વ્યવહાર નહીનો વિષય છે. પણ વ્યવહાર નહીને એક સાથે એક સિક્કાના, વ્યવહાર નહીના એક સિક્કાની બે બાજુ છે. એની એક બાજુ એવી છે કે જે ધર્મ તીર્થની પ્રવૃત્તિ કરે છે, એની એક સિક્કાની એક બાજુ એવી છે કે એ નિશ્ચયનું નિરૂપણ કરે છે વ્યવહાર દ્વારા. વ્યવહાર દ્વારા નિશ્ચયનું નિરૂપણ થાય છે અને એ જ વ્યવહારની દ્વારા ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય છે. એટલે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં ઉચિત માનવામાં આવ્યો છે, એનું કારણ આ છે. હા, નિશ્ચયનું પ્રતિપાદન કરે છે ને, બારમી ગાથા છે કે વ્યવહાર એટલી રીતે સ્થાપતા હતા કે જરાક કોઈ વ્યવહાર બહાર જાય તો લાલ આંખ થઈ જાય ગુરુજન, એટલો વ્યવહાર જોરથી સ્થાપતા હતા. અને આપણે પરમાગમ સારમાં તો એ વાત લીધી છે, પરમાગમ સારમાં કે અરિયંતની સ્થાપનાનો વિષય પોતે લીધો છે, એ વિષયમાં તો જેને સાચા નિમિત્ત નું બહુમાન આવતું નથી, આ વ્યવહાર છે. દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ સાચા નિમિત્ત છે. જેને સાચા નિમિત્ત નું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ્ય તો આવતું જ નથી. કોઈ કાળે ન આવે એને આત્માનું મહાત્મ્ય. નિમિત્ત નો વિવેક, નિમિત્ત ને ઉડાડતા નહોતા, નિમિત્ત નો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે એમ કે છે. એ ઉપાદાન નો વિવેક છે. કોઈ માને ગુરુદેવ ના શબ્દો છે એવી વાત ખેંચી છે. મોક્ષમાં પ્રકાશક નો વિષય ચાલે, મોક્ષમાં પ્રકાશક ઉપર ના પ્રવચનો માટે ખેંચે. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેને નિમિત્ત નો વિનય આવ્યા વિના રહેતો નથી. લોકો નિશ્ચયના બાને ભૂલ્યા છે અને વ્યવહારને સમજતા નથી, અને તેથી તે નિશ્ચય વ્યવહાર બંનેમાં ભૂલેલા છે. એનો નિશ્ચય ખોટો, વ્યવહાર તો સીધો જ ખોટો છે. 827 નો બોધ છે પરમાગમ સાર. છેલ્લી લીટી કે છે કે પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા અથવા મુમુક્ષુતા મંદ કરવા યોગ્ય નથી, એવો નિશ્ચય રાખવો યોગ્ય છે. આ એક દ્રઢ નિશ્ચય રાખવો યોગ્ય છે કે પ્રમાદવશ એટલે બીજા કામમાં તીવ્ર રસથી પ્રવર્તવું તે અહીંયા પ્રમાદ છે. એમાં વૈરાગ્યની તીવ્રતા ઘટવી ન જોઈએ અથવા મુમુક્ષુતા મંદ થવી ન જોઈએ. મુમુક્ષુતા મંદ થાય કે વૈરાગ્ય મંદ થાય એ પ્રકારે પ્રમાદમાં વર્તવું યોગ્ય નથી. અથવા એ પ્રકારે જીવ જો પ્રમાદમાં વર્તે છે તો એને એનો નિશ્ચય બરાબર કર્યો નથી, એને વિકલ્પાત્મક નિર્ણય પણ દ્રઢ નથી, દ્રઢ નિશ્ચયમાં નથી. એ ઉપર ઉપરથી બધું કરે છે તો એની તો કાંઈ અસર રહેવાની નથી. આપણે કહે છે ને ભાઈ વાંચીએ છીએ ત્યારે સાંભળીએ છીએ ત્યારે બધું બરાબર લાગે છે, પણ પછી કાંઈ રહેતું નથી. એનું કારણ શું છે કે પ્રમાદમાં ન તો વૈરાગ્યની તીવ્રતા રહે છે ન તો મુમુક્ષુતાની તીવ્રતા રહે છે. એનું કારણ નિશ્ચય દ્રઢ નથી. મારે જે કામ કરવું છે એનો પણ મારે નિશ્ચય દ્રઢ નિશ્ચય નથી. એટલે એ બધું થોડું સાંભળેલું વાંચેલું હોય છે એ ધોવાઈ જાય છે, એનું કોઈ અસર નથી રહેતી. એનું કારણ એ છે.